એસ્તરનું પુસ્તક એનો પહેલો અધ્યાય. એસ્તરનું પુસ્તક અધ્યાય પહેલો. આહાશવેરોશ, જે હિંદથી તે કુશ સુધી 127 પ્રાંતો પર રાજ કરતો હતો, તેના સમયમાં એમ બન્યું કે રાજા સુસાના મહેલમાં પોતાના રાજાસન પર બેઠેલો હતો. તે દરમિયાન તેની કારકિર્દીના ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજુરિયાને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજુરમાં હાજર થયા હતા. તે વખતે તેણે પોતાના વિખ્યાત રાજ્યની રિદ્ધિ તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ ઘણા દિવસો સુધી, એટલે 180 દિવસ સુધી દેખાડ્યા. એ પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાના મોટા સર્વ લોકને 7 દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપી. ત્યાં ધોળા, લીલા તથા આસમાની રંગના કપડાના પડદા, રૂપાની કડીઓવાળા તથા આરસપણના સ્તંભો સાથે જાંબુળી તથા બારીક શણની સુતળીથી ટાંગેલા હતા. સોના રૂપાના પલંગ, લાલ, સફેદ, પીળા તથા કાળા આરસપણની ફરસબંધી પર હતા. તેઓને પીવાને માટે પ્યાલા તો સોનાના હતા, પ્યાલા તરે તરેના હતા, અને રાજાનો દ્રાક્ષરસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ હતો. તે નિયમસર પીવામાં આવતો, કોઈએ જબરજસ્તી કરી શકતું નહીં, કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીને હુકમ કર્યો હતો કે તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે વર્તવું. વાસ્તી રાણીએ પણ આહાશવેરોશ રાજાના રાજ્યગૃહમાં સ્ત્રીઓને મિજબાની આપી. 7મે દિવસે રાજાનું મન દ્રાક્ષરસથી મગ્ન થયું. ત્યારે તેણે મહુમાન, બિસ્થા, હાર્મોના, બીગથા, અબાગથા, ઝેથાર તથા કારકાસ એ 7 ખોજા આહાશવેરોશ રાજાના હજુરિયા ચાકર હતા. તેઓને આજ્ઞા કરી કે વાસ્તી રાણીને રાજમુંગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકોને તથા સરદારોને બતાવવા માટે મારી હજુરમાં લાવો, કેમ કે તે દેખાવામાં ફૂટડી હતી. પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાસ્તી રાણીએ ના પાડી. માટે રાજાને બહુ ક્રોધ ચડ્યો અને તે ક્રોધથી તપી ગયો. ત્યારે રાજાએ સમય પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું, કેમ કે નિયમ તથા રૂઢી જાણનારા સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો. તેની પાસે ઈરાનના તથા માદાયના 7 સરદારો, કાર્સના શેષાય, આદમાત, તારસિસ, મેરેસ, માર્સના તથા મમુખાન બેઠેલા હતા. તેઓ રાજાની હજુરમાં આવજા કરી શકતા હતા અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા. કે કાયદા મુજબ વાસ્તી રાણીને આપણે શું કરવું, કેમ કે ખોજાઓની મારફતે આપેલી મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી. નમુખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો કે વાસ્તી રાણીએ કેવળ રાજાનો અન્યાય કર્યો છે એમ નહીં, પરંતુ સર્વ સરદારોનો તથા આહાશવેરોશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ અન્યાય કર્યો છે, કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે આહાશવેરોશ રાજાએ વાસ્તી રાણીને પોતાની હજુરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહીં. ત્યારે સ્ત્રીઓ પોતપોતાના પતિઓને તુચ્છકાર પાત્ર લેખવશે. ઈરાન તથા માદાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિશે સાંભળ્યું હશે. તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને એમ જ ગણશે અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે. જો રાજાની ઈચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ ને તે ફરે નહીં. માટે ઈરાનના તથા માદાયના કાયદામાં તે નોંધાવું જોઈએ કે વાસ્તી હવે પછી આહાશવેરોશ રાજાની હજુરમાં કદી ન આવે અને રાજાએ તેનું રાણીપદ તેના કરતા કોઈ સાઈ હોય તેને આપવું. રાજા જે હુકમ કરશે તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે, કેમ કે તે વિશાળ છે. ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના પતિઓને, એટલે નાનાને તેમજ મોટાને માન આપશે. એ સૂચના રાજાને ત વધતા સરદારોને સારી લાગી, તેથી રાજાએ મમુખાનના કહેવા મુજબ કર્યું. રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે. એસ્તરનું પુસ્તક એનો બીજો અધ્યાય. અહાસ્વેરોશ રાજાનો ક્રોધ સમ્યો ત્યાર પછી વાસ્તી રાણીએ જે કર્યું હતું તે તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યા. ત્યારે રાજાની ખિજમત કરનારા સેવકોએ કહ્યું કે રાજાને માટે સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. રાજાએ પોતાના રાજ્યના સર્વ પ્રાંતોમાં અમલદારોને એ કામને માટે નીમવા જોઈએ કે તેઓ સર્વ સુંદર જુવાન કુમારિકાઓને સુસાના મહેલના જનાન ખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં એકઠી કરે અને તેઓને જોઈએ એવા સુગંધિત દ્રવ્યો આપવા. જે કુમારિકા રાજાને પસંદ પડે તે વાસ્તીની જગ્યાએ રાણી થાય. એ વાત રાજાને ગમી અને તેણે એ પ્રમાણે કર્યું. મોર્દખાઈ નામનો એક યહૂદી સુસાના મહેલમાં હતો. તે કીશના પુત્ર, સિમયના પુત્ર, યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. યહૂદાનો રાજા યખોન્યા, કે જેને બાબિલનો રાજા નબુખાદનેસાર લઈ ગયો હતો, તેની સાથે જે બંદીવાન થઈને ગયા હતા તેમની સાથે તેને પણ યરૂસલેમથી લઈ જવામાં આવ્યો હતો. તેણે પોતાના કાકાની દીકરી હદાસા એટલે એસ્તરને ઉછેરીને મોટી કરી હતી, કેમ કે તેને મા બાપ નહોતા. તે કુંવારિકા સુંદર કાંતિની તથા ફૂટડી હતી અને તેના મા બાપના મરણ પછી મોર્દખાઈ તેને પોતાની દીકરી કરી લીધી હતી. રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગીના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. એ કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ એવા સુગંધ દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. વળી તેને તથા તેની દાસીઓને જનાન ખાનામાં સૌથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. એસ્તરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કેમ કે મોર્દખાઈ તેને એમ કરવાની મના કરી હતી. એસ્તરની સી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાઈ પ્રતિદિન જનાન ખાનાના આંગણા સામે આંટા ફેરા મારતો હતો. સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની બરદાસ્ત 12 માસ સુધી થતી, કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા. એટલે 6 માસ બોળના તેલથી ને 6 માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી. પછી જ્યારે અહાસ્વેરોશ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો ત્યારે ધારો એવો હતો કે જનાન ખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે. સાંજે તે અંદર જતી અને સવારે બીજા જનાન ખાનામાં રાજાનો ખોજો શાહઝઘાઝ, જે ઉપપત્નીનો રક્ષક હતો, તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે, તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહીં. હવે મોર્દખાઈ પોતાના કાકા અબીહાઈલની પુત્રી એસ્તરને પોતાની દીકરી કરી લીધી હતી. તેનો જ્યારે રાજાની પાસે અંદર જવાનો વારો આવ્યો ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રી રક્ષક હેગે જે નિમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહીં. જેઓએ એસ્તરને જોઈ તે સર્વે તેના વખાણ કર્યા. એસ્તર અહાસ્વેરોશ રાજાની કારકિર્દીના 7મા વર્ષના 10મા માસમાં એટલે ટેબેથ માસમાં તેની હજુમાં તેના રાજમહેલમાં દાખલ થઈ. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુંગટ પહેરાવીને વાસ્તીની જગ્યાએ તેને રાણી ઠરાવી. તે વખતે રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. તે મિજબાની એસ્તરના માનમાં હતી. તેના પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાવન હુકમ કર્યો અને રાજાને છાજે તેવી બક્ષિસો આપી. બીજી વખતે કુમારિકાઓ એકઠી કરવામાં આવી ત્યારે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠેલો હતો. મોર્દખાયના ફરમાવ્યા પ્રમાણે હજી સુધી એસ્તરે પોતાની જાત તથા ગોત્ર વિશે ખબર પડવા દીધી ન હતી. એસ્તર મોર્દખાયને ઘેર રહેતી હતી. ત્યારની જેમ હાલ પણ તેની આજ્ઞા પાળતી હતી. મોર્દખાય રાજાના દરવાજામાં બેઠેલો હતો. તે દરમિયાન રાજાના દરવાનોમાંના બિગથાન તથા તેરેસ નામના બે ખવાસોએ ગુસ્સે થઈને આહાશ્વેરોશ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી. તે વાત મોર્દખાયના જાણવામાં આવી. તેણે એસ્તર રાણીને જણાવી અને એસ્તરે મોર્દખાયને નામે તે બાબત રાજાને કહી દીધી. તે વાતની તપાસ કરતા તે ખરી માલુમ પડી. તેથી તે બંનેને એક ઝાડ પર ફાંસી દેવામાં આવી અને રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં તેની નોંધ લેવાય. એસ્તરનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. એસ્તરનું પુસ્તક એનો અધ્યાય ત્રીજો. તે પછી આહાશ્વેરોશ રાજાએ અગાગી હામદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચડાવ્યો. તેણે તેની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચડતી રાખી. રાજાના સર્વ સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિશે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દખાય તેને નમસ્કાર કરતો નહીં અને તેને માન પણ આપતો નહીં. ત્યારે રાજાના સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓએ મોર્દખાયને પૂછ્યું, તું રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરે છે? તેઓ દરરોજ તેને એમ કહેતા, તેમ છતાં તેઓનું સાંભળતો નહીં. ત્યારે એમ થયું કે મોર્દખાયની આવી વર્તણૂક તે સહન કરશે કે નહીં એ જોવા માટે તેઓએ હામાનને કહી દીધું, કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે હું યહૂદી છું. જ્યારે હામાને જોયું કે મોર્દખાય મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો. પણ એકલા મોર્દખાય ઉપર હાથ નાખો એ તેને હલકું લાગ્યું, કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તેઓએ તેને જણાવ્યું હતું. તે માટે હામાને અહર્ષવેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો એટલે મોર્દખાયની આખી કોમનો વિનાશ કરવાની કોશિશ કરી. અહર્ષવેરોશ રાજાના 12મા વર્ષના પહેલા માસમાં એટલે નિશાન માસમાં પ્રતિદિન અને પ્રતિ માસને માટે ચિઠ્ઠીઓ એટલે પૂર નાખવામાં આવી અને 12મા માસના એટલે 18 માસના 13મા દિવસ પર ચિઠ્ઠી પડી. ત્યારે હામાને અહર્ષવેરોશ રાજાને કહ્યું કે તારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પ્રસરેલી તથા વિખેરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી. જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ. એ સાંભળીને રાજાએ પોતાની મુદ્રિકા પોતાના હાથમાંથી કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામદાથાના પુત્ર હામાનને આપી. રાજાએ હામાનને કહ્યું કે તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યા છે, માટે તને ઠીક લાગે તેમ કરજે. તે પછી પહેલા માસને 13મે દિવસે રાજાના ચિતનીસોને મોકલવામાં આવ્યા અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સુબાઓ પર તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું અને અહર્ષવેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મોહર કરવામાં આવી. કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા કે એક જ દિવસે 12મા માસની એટલે 18 માસની 13મી તારીખે સર્વ યહૂદીઓનો, જુવાન વૃદ્ધ બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો એટલે કતલ કરીને તેમને મારી નાખવા અને તેઓની માલ મિલકત લૂંટી લેવી એ હુકમ દરેક પ્રાંતમાં જાહેર થાય તે માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે. કાસદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા. તે હુકમ સુસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષરસ પીવાને બેઠા, પણ સુસાનગરમાં ગભરાટ મચી રહ્યો. એસ્તરનું પુસ્તક એનો ચોથો અધ્યાય. એસ્તરનું પુસ્તક અધ્યાય ચોથો. જે સઘળું કરવામાં આવ્યું તે મોર્દખાએ જાણ્યું ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું અને રાખ ચોળીને નગરમાં તે નીકળી પડ્યો અને મોટે ઘાંટે દુઃખથી પોક મૂકીને રડ્યો. તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં પેસવાની પરવાની કોઈને નહોતી. સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા યા ફરમાન જાહેર કરવામાં આવ્યા ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કલાપીત થઈ રહ્યા અને ઘણા ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતા. એસ્તરની દાસીઓએ તથા તેના ખોજાઓએ આવીને તેને તે વિશે કહ્યું. રાણી અતિશય દુઃખી થઈ. મોર્દખાએ પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજા વસ્ત્રો પહેરે તે માટે એસ્તરે વસ્ત્રો મોકલ્યા, પણ તેણે પહેર્યા નહીં. રાજાના ખોજાઓમાંના હથાક નામે એક હતો, જેને રાણીની ખિજમતમાં રહેવા માટે નિમ્યો હતો. તેને એસ્તરે બોલાવીને ફરમાવ્યું કે મોર્દખાએ પાસે જઈને ખબર કાઢ કે એ શું છે અને એમ કરવાનું કારણ શું છે. હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગર ચોકમાં મોર્દખાએ પાસે ગયો. મોર્દખાએ પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે નાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો. વળી તેઓનો નાશ કરવાનો હુકમ સુસામાં કરવામાં આવ્યો હતો તેની નકલ તેણે તેને આપી કે તે એસ્તરને તે બતાવે અને તેને કહી બતાવે અને તેને વિનવે કે રાજાની હજુરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે. હથાકે પાછાવીને મોર્દખાનું કહેલું એસ્તરને કહ્યું. ત્યારે એસ્તરે હથાક સાથે વાત કરીને મોર્દખાઇ પર સંદેશો મોકલ્યો કે રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના લોકો જાણે છે કે જે કોઈ પુરુષ કે સ્ત્રી વગર બોલાવીએ અંદરના ચોકમાં રાજાની પાસે જાય તે વિશે એક જ કાયદો છે કે તેને મારી નાખો. ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ 30 દિવસથી રાજાની હજુરમાં જવાનું તેડું આવ્યું નથી. એસ્તરનો સંદેશો તેણે મોર્દખાને કહી જણાવ્યો. ત્યારે મોર્દખાએ તેને કહ્યું કે તારે એસ્તરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતા તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમય છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમય માટે નહીં હોય એ કોણ જાણે છે. ત્યારે એસ્તરે તેઓને કહ્યું કે તમારે મોર્દખાઈને એવો પ્રત્યુત્તર આપવો કે જા, સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહીં. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ત્યારે મોર્દખાઈ પોતાને રસ્તે ગયો અને એસ્તરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કહ્યું. એસ્તરનું પુસ્તક એનો 5મો અધ્યાય. એસ્તરનું પુસ્તક અધ્યાય 5મો. ત્રીજા દિવસે એસ્તર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાનની સામે ઉભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઉભી રહેલી જોઈ તે ત્યારે તેની રહેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તર રાણી સામે ધર્યો, એટલે એસ્તર પાસે આવીને રાજદંડની ટોચને અડી. રાજાએ તેને કહ્યું કે એસ્તર રાણી, તારી સી ઈચ્છા છે અને તારી સી અરજ છે? તું અડધું રાજ્ય માંગશે તોય તે તને આપવામાં આવશે. એસ્તરે તેને કહ્યું કે આપને ઠીક લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો. ત્યારે રાજાએ કહ્યું કે હામાનને તાકીદ કરો કે એસ્તરના કહેવા મુજબ તે હાજર થાય. જે મિજબાની એસ્તરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા. દ્રાક્ષરસ પીતી વખતે રાજાએ એસ્તરને કહ્યું કે તારી સી અરજ છે તે પ્રમાણે તને આપવામાં આવશે, અને તારી વિનંતી સી છે, અડધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ. ત્યારે એસ્તરે ઉત્તર આપ્યો કે મારી અરજ તથા મારી વિનંતી આ છે, જો આપની મારા પર કૃપા દ્રષ્ટિ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજા ને હામાન જે મિજબાની હું તેઓને માટે તૈયાર કરું તેમાં આવે, એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ. ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને મોર્દખાઈને રાજાના દરવાજામાં બેઠેલો જોયો કે એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો નથી, ત્યારે તે મોર્દખાઈ પર ક્રોધે ભરાયો. તથાપિ હામાન ગમ ખાઈને ઘેર આવ્યો ત્યારે તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની સ્ત્રી ઝેરેશને બોલાવ્યા. હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવીઓ અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો એ સર્વ કહી સંભળાવ્યું. વળી હામાને કહ્યું, એસ્તર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેણે મારા સિવાય બીજા કોઈને પણ રાજાની સાથે આવવાનું કહેણ મોકલ્યું નહોતું. કાલે પણ તેણે મને રાજાની સાથે નોતર્યો છે, પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાઈને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી. માટે તેની સ્ત્રી ઝેરેશે તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું કે 50 હાથ ઊંચી એક ફાંસી ચોડાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાઈને તે પર ફાંસી દેવી જોઈએ, પછી આનંદે તું રાજાની સાથે મિજબાની કરજે. એ વાત હામાનને ઠીક લાગી અને તેમના કહેવા પ્રમાણે તેને ફાંસી ઉભી કરાવી. એસ્તરનું પુસ્તક એનો 6 અધ્યાય. એસ્તરનું પુસ્તક 6. તે રાત્રે રાજાને ઊંઘ આવી નહીં, તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી ને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું માલુમ પડ્યું કે રાજાના દરવાનોમાંના 2 ખવાસો નામે બિગથાના તથા તેરેસ, જેઓ અહાશ્વેરોસ રાજાના જાન ઉપર હાથ નાખવાની કોશિશ કરતા હતા તે વિશે મોર્દખાઈએ ખબર આપી હતી. રાજાએ પૂછ્યું, એને માટે મોર્દખાઈને શું માન તથા મોભો આપવામાં આવ્યા છે? ત્યારે રાજાના ખિજમતગારોએ કહ્યું કે તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી. રાજાએ પૂછ્યું કે આંગણામાં કોણ છે? હવે જે ફાંસી હામાને મોર્દખાઈને માટે તૈયાર કરાવી હતી તે પર તેને ફાંસી દેવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો. રાજાના સેવકોએ તેને કહ્યું કે આંગણામાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું કે તેને અંદર આવવા દો. ત્યારે હામાન અંદર ગયો. રાજાએ તેને પૂછ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ? હવે હામાને મનમાં વિચાર્યું કે મારા કરતાં બીજા કોને માન આપવામાં રાજા વિશેષ ખુશ થાય. હામાને રાજાને કહ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે, તથા જે ઘોડા પર રાજા સવાર થાય છે ને જેને માથે રાજમુગટ મુકાય છે તે લાવવા, તે પોશાક તથા તે ઘોડો રાજાના સૌથી નામીચા સરદારોમાંના એકના હાથમાં આપવા, કે જે માણસને માન આપવાની રાજાને ખુશી હોય તેને તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં ફેરવે અને તેની આગળ એવી નેકી પોકારવામાં આવે કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે। ત્યારે રાજાએ હામાનને કહ્યું કે તાકીદથી તારા કયા પ્રમાણે પોશાક તથા ઘોડો લાવ। યહૂદી મોર્દખાય રાજાના દરવાજા આગળ બેસે છે, તેને એ જ પ્રમાણે તું કર। તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું ન જોઈએ। ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારવી કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે। મોર્દખાય રાજાના દરવાજા આગળ પાછો આવ્યો, પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલ્દી જતો રહ્યો અને પોતા પર જે વીત્યું હતું તે હામાને પોતાની સ્ત્રી જેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું। ત્યારે તેના મિત્ર મંડળ તથા તેની સ્ત્રી જેરેશે તેને કહ્યું કે મોર્દખાય, કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો યહૂદીઓના વંશનો હોય તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચય તારી પડતી થશે। હજી તો તેઓ તેની સાથે વાતો કરતા હતા એટલામાં રાજાના ખોજાઓ આવી પહોંચ્યા અને એસ્તરે જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેઓ હામાનને ઉતાવળે તેડી ગયા। એસ્તરનું પુસ્તક એનો 7મો અધ્યાય। એસ્તરનું પુસ્તક અધ્યાય 7મો। રાજા તથા હામાન એસ્તર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા। બીજા દિવસે પણ દ્રાક્ષરસ પીતી વખતે રાજાએ એસ્તરને પૂછ્યું, એસ્તર રાણી, તારી અરજ શી છે? તે તને બક્ષવામાં આવશે। તારી વિનંતી શી છે? અડધા રાજ્ય સુધી તે મંજૂર થશે। ત્યારે એસ્તર રાણીએ ઉત્તર આપ્યો કે હે રાજા, જો મારા પર આપની કૃપા દ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય તો મને જીવતદાન આપો, એ મારી અરજ છે, અને મારા લોક મને આપો એ મારી વિનંતી છે। કારણ કે અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નાંખાવા તથા કતલ થઈ જવા માટે વેચાયા છીએ। પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયા હોત તો હું મૂંગી બેસી રહેત, પણ જે નુકસાન રાજાને થાત તેને મુકાબલે અમારું દુઃખ કંઈ વિષાદમાં નથી। ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તર રાણીને પૂછ્યું કે જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવા હિંમત ધરી છે તે કોણ છે અને તે ક્યાં છે? એસ્તરે કહ્યું, એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે। તે સાંભળીને રાજા તથા રાણી આગળ હામાન ગભરાયો। રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો। હામાન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તર રાણીને વિનંતી કરવાને ઉભો થયો, કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે। જ્યારે રાજા મહેલના બાગમાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો ત્યારે જે પલંગ પર એસ્તર સૂતી હતી તે પર હામાન પડેલો હતો। રાજાએ કહ્યું કે શું મારા મહેલમાં મારી સમક્ષ તે રાણી પર બળાત્કાર પણ કરશે? આ શબ્દ રાજાના મોંમાંથી નીકળતા જ હજુરિયાએ હામાનનું મોં ઢાંકી દીધું। જે ખોજાઓ રાજાની હજુરમાં તે વખતે ઉભા હતા તેઓમાંના એકે, એટલે હાર્બોનાહે, કહ્યું કે મોર્દખાય, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ માટે 50 હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે, તે તેના ઘરમાં ઊભી કરેલી છે। રાજાએ કહ્યું કે તે ઉપર એને ફાંસી દો। એમ જે ફાંસી ત્યાં મોર્દખાયને માટે તૈયાર કરી હતી તેના પર તેઓએ હામાનને જ ફાંસી દીધી। ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો। એસ્તરનું પુસ્તક એનો 8મો અધ્યાય। એસ્તરનું પુસ્તક અધ્યાય 8મો। તે દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના શત્રુ હામાનનો ગરબાર એસ્તર રાણીને સોંપ્યું। મોર્દખાય રાજાની હજુરમાં આવ્યો, કેમ કે તે પોતાનો સ્વસગો થતો હતો તે એસ્તરે રાજાને જાહેર કર્યું હતું। રાજાએ પોતાની મુદ્રિકા હામાનની પાસેથી પાછી લઈ લીધી હતી, તે કાઢીને તેણે મોર્દખાયને આપી। એસ્તરે મોર્દેખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો. એકવાર ફરીથી એસ્તર રાજાની હજુરમાં બોલી અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેના કાલાવાલા કર્યા કે અગાગી હામાનનું યોજેલું નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ. ત્યારે રાજાએ એસ્તરની સામે સોનાનો રાજદંડ ધર્યો એટલે એસ્તર ઉઠીને રાજાની હજુરમાં ઊભી રહી. તેણે કહ્યું કે જો આપની મરજી હોય અને જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને આ વાત આપને યોગ્ય લાગતી હોય અને આપની આંખોને હું ગમતી હોઉં તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઈરાદાથી અગાગી હામદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા તે રદ કરવાનો હુકમ આપવો જોઈએ, કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય અથવા મારા સગાનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય. ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તર રાણીને તથા યહૂદી મોર્દખાને કહ્યું કે જુઓ, હામાનના ઘરબાર મેં એસ્તરને સોંપ્યા છે અને તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે કારણ કે તેણે પોતાનો હાથ યહૂદીઓ પર નાખ્યો હતો. તેમને ઠીક લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો, કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી. તે સમયે ત્રીજા માસની એટલે સિવાન માસની 23મી તારીખે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. મોર્દખાયની સર્વ આજ્ઞા પ્રમાણે યહૂદીઓ ઉપર તથા હિંદથી તે કુશ સુધીના 127 પ્રાંતોના અમલદારો, સુબાઓ તથા સરદારો ઉપર જુદા જુદા પ્રાંતોમાં તેમની જુદી જુદી લિપિમાં તથા જુદા જુદા લોકો ઉપર તેમની જુદી જુદી ભાષાઓમાં તથા યહૂદીઓ ઉપર તેઓની લિપિમાં તથા તેઓની ભાષામાં હુકમ લખવામાં આવ્યો. તેણે અહાશ્વેરોશ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્રો રવાના કર્યા. તેમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓને એવી પરવાનગી આપી હતી કે તેઓ એકઠા થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે સુધી સામા થાય કે જે લોક તથા પ્રાંત તેઓ પર હુમલો કરે તેના સર્વ બળનો, તેઓના બાળકોનો તથા સ્ત્રીઓનો વિનાશ કરે, તેમને મારી નાખે, તે નષ્ટ કરે અને તેઓને લૂંટી લે. તે છૂટ અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે 12મો માસ જે 18 માસ છે તેની 13મીએ આપવામાં આવી. એ હુકમ સર્વ પ્રાંતોમાં જાહેર કરવામાં આવે એટલા માટે તેની એક એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું. એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી. તેઓ ચાલી નીકળ્યા અને તે હુકમ સુસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો. મોર્દખાય આસમાની સફેદ રાજપોશાક ને સોનાનો મોટો મુંગટ અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજુરમાંથી નીકળ્યો અને સુસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો. થયેલા હર્ષનાદને લીધે યહૂદીઓ તેજોમય થયા અને તેઓને માન પણ આપવામાં આવ્યું. સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજમાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો અને તે દેશના લોકમાંના ઘણા તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો. એસ્તરનું પુસ્તક એનો 9મો અધ્યાય. એસ્તરનું પુસ્તક એનો અધ્યાય 9મો. હવે 12મા માસને એટલે 18 માસને 13મે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો. તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી, પરંતુ તેથી ઉલટું એમ બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી. તે દિવસે આહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાના નગરોમાં એકઠા થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જેઓ કોશિશ કરતા હતા તેઓના ઉપર તેઓ હાથ નાખે. તેઓની સામે કોઈ ટકી શક્યો નહીં, કેમ કે તેઓનો ડર તે સર્વ લોકોને લાગ્યો હતો. પ્રાંતોના સર્વ સરદારો, અમલદારો તથા સુબાઓ તથા રાજાના કારભારીઓએ યહૂદીઓને સહાય કરી, કેમ કે મોર્દખાયનો તેઓને ધાક લાગતો હતો. મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પસરી ગઈ હતી, કેમ કે મોર્દખાયની સત્તા દિવસે દિવસે વધતી ગઈ. યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તરવારથી સંહાર કરીને તેમનો નાશ કર્યો અને પોતાના દ્વેષીઓ સાથે પોતાની મરજીમાં આવે તેમ વર્તન ચલાવ્યું. સુસાના મહેલમાં યહૂદીઓએ 500 માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો. પારશાનદાથાને, તાલફોનને, આસપાથાને, પુરાથાને, અદાલ્યાને, અરિદાથાને, પારમાસ્તાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને, એટલે યહૂદીઓના વેરી હામદાથાના 10 પુત્રોને તેઓએ મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓ હાથ નાખ્યો નહીં. તે જ દિવસે સુસાના મહેલમાં જેઓને મારી નાખવામાં આવ્યા હતા તેઓની સંખ્યા રાજાને જાહેર કરવામાં આવી. રાજાએ એસ્તર રાણીને કહ્યું કે સુસાના મહેલમાં યહૂદીઓએ 500 માણસોને તથા હામાનના 10 પુત્રોને મારી નાખીને તેમનો નાશ કર્યો છે, તો મારા બાકીના બીજા પ્રાંતોમાં તેઓએ કોણ જાણે શું કર્યું હશે. હવે તારી સી રથ છે, તે તને બક્ષવામાં આવશે. બીજી તારી સી વિનંતી છે, તે પણ મંજૂર કરાશે. ત્યારે એસ્તરે તેને કહ્યું, જો આપની મરજી હોય તો સુસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ, વળી હામાનના 10 પુત્રોને ફાંસીએ ટાંગવા જોઈએ. રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સુસામાં એવો હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને હામાનના 10 પુત્રોને તેઓએ ફાંસી દીધી. સુસામાના યહૂદીઓ અદાર માસને 14મે દિવસે પણ એકઠા થયા. તેઓએ સુસામા 300 માણસોને મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓ હાથ નાખ્યો નહીં. બીજા જે યહૂદીઓ રાજાના પ્રાંતોમાં હતા તેઓ એકઠા થઈને પોતાના જીવ બચાવવા માટે સામા થયા. પોતાના શત્રુઓ ઉપર તેઓ વેર વાળ્યું અને તેઓમાંના 75,000ને તેઓએ મારી નાખ્યા, પણ લૂંટ પર તેઓ હાથ નાખ્યો નહીં. અદાર માસને 13મે દિવસે એવું બન્યું અને તેને 14મે દિવસે તેઓ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો. પણ સુસામાના યહૂદીઓ તેની 13મીએ તથા તેની 14મીએ એકઠા થયા અને તેની 15મીએ તેઓ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઉજવ્યો. એ કારણથી ગામડાના જે યહૂદીઓ કોટ વગરના કસ્બામાં રહે છે તેઓ અદાર માસના 14મા દિવસને આનંદોત્સવના મિજબાનીના અને એકબીજા ઉપર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે છે. મોર્દખાય અહાશ્વેરોશ રાજાના પાસેના તેમજ દૂરના સર્વ પ્રાંતોના સર્વ યહૂદીઓ પર લેખી હુકમ મોકલ્યો કે અદાર માસને 14મે તથા 15મે દિવસે તમારે વર્ષો વર્ષ તહેવાર પાળવા, કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાત વળી હતી અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોએ મિજબાનીના આનંદના અને એકબીજા પર ભેટ મોકલવાના અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા. તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાયે તે ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ માથે લીધું, કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી અને તેઓનો સંહાર કરીને તેઓનો નાશ કરવા માટે પૂર એટલે ચિઠ્ઠીઓ નાખી હતી. પણ જ્યારે તે વાતની ખબર રાજાને પડી ત્યારે તેણે પત્રો દ્વારા આજ્ઞા કરી કે તેણે જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેને ઉઠલાવીને તે યોજનાનો તે પોતે ભોગ થઈ પડે તેમ કરવું અને તેને તથા તેના પુત્રોને ફાંસી દેવી. આ કારણથી તેઓએ તે દિવસોનું પૂર ઉપરથી પૂરીમ નામ પાડ્યું. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિશે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાના સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વજનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે એ બે દિવસોએ લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે તહેવાર પાળવા, એ દિવસોને વંશ પરંપરા દરેક કુટુંબમાં, દરેક પ્રાંતમાં તે દરેક નગરમાં યાદ રાખીને પાળવા, એ પુરીમના દિવસો યહૂદીઓમાંથી ટળી ન જાય અને તેઓના વંશજોમાંથી તેઓનું વિસ્મરણ ન થાય. ત્યાર પછી પુરીમ વિશે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબીહાઇલની પુત્રી એસ્તેર રાણીએ તથા યહૂદી મોર્દખાએ પૂર્ણ અધિકારથી તે લખ્યો અને તેણે અહાશ્વેરોશના રાજ્યના 127 પ્રાંતોમાંના સર્વ યહૂદીઓ પર શાંતિદાયક પ્રમાણભૂત પત્ર મોકલ્યા કે જેમ યહૂદી મોર્દખાએ તથા એસ્તેર રાણીએ તેઓને આજ્ઞા આપી હતી અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો તે પ્રમાણે પુરીમના એ દિવસો એઓએ ઠરાવેલા સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે. એસ્તરની આજ્ઞાથી પુરીની આ બાબતો કાયમ કરવામાં આવી અને પુસ્તકમાં તેની નોંધ રાખવામાં આવી. એસ્તરનું પુસ્તક એનો છેલ્લો એટલે 10મો અધ્યાય. એસ્તરના પુસ્તકનો છેલ્લો એટલે 10મો અધ્યાય. અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના બેટો ઉપર કર નાખ્યો. તેના પરાક્રમના તથા તેના સામર્થ્યના સર્વકૃત્યો તથા જે ઉચ્ચ પદવી રાજાએ મોર્દખાઈને ચઢાવ્યો હતો તેનો સંપૂર્ણ હેવાલ માદાયના તથા ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલો છે. કેમ કે યહૂદી મોર્દખાઈ અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.